તારીખ 30/6/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામ્રત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 109.
બધા વિકલ્પોથી પૂરી પાર હું શુદ્ધ થતો છું. આત્માનું જે ધર્મ એનું વર્ણન જ્ઞાન પ્રધાનતાથી, શ્રદ્ધા પ્રધાનતાથી, સાત્વિક પ્રધાનતાથી, ચારિત્રની પ્રધાનતા છે. અનેક 49 ભૂલમાં જ્ઞાન પ્રધાનતાની વાત છે. 150માં દ્રષ્ટિ એટલે શ્રદ્ધા પ્રધાનતાની વાત છે. 151માં પુરુષાર્થની પ્રધાનતાની વાત છે. 152માં જ્ઞાનની પ્રધાનતા. એક શુદ્ધ પરિણામમાં, એક ધર્મરૂપ પરિણામમાં અનેક ગુણો છે. એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, પુરુષાર્થ અને સુખ શાંતિ આનંદ એ મુખ્ય ગુણનો પરિણામ છે. અને બુદ્ધિ ગોચર છે, બુદ્ધિથી સમજી શકાય એવો વિષય છે એટલે એના દ્વારા કહેવામાં આવે છે. બીજા અનંત ગુણો એટલા સૂક્ષ્મ છે કે જે સમયસ્થને બુદ્ધિ જમી નથી. બુદ્ધિમાં એ સમજી નથી એવા સૂક્ષ્મ પરિણામ જે પ્રકારે વર્ણન ઓછું છે, સમજી શકાય એ પ્રકારે શાસ્ત્રમાં વિશેષ પરિણામ. જ્ઞાનમાં હું રાગ સ્વરૂપી આત્મા છું કે હું રાગ વગરનો વિતરાગ સ્વરૂપી આત્મા છું એમ જણાય અને એવા વિકલ્પો છે એવો વિચાર આવે, એવા વિચારોથી પેલી પાર શુદ્ધ આત્મતત્વ છે. જે વિતરાગી આત્મતત્વ છે, શુદ્ધ સ્વભાવ છે, રાગ વિનાનું તત્વ છે અથવા આત્માનું મૂળ સ્વરૂપ છે એને શુદ્ધ તત્વ કહ્યું છે. પરમાત્મ તત્વ એને કહેવામાં આવે છે. આત્માનું પરમ સ્વરૂપ છે એમાં રાગ નથી તો પણ હું રાગી નથી એવો વિકલ્પ છે એની પેલે પાર જઈને અનુભવ થાય છે, એને ઓળંગી જતા અનુભવ થાય છે, જેને આત્માની સ્વાનુભૂતિ કહેવામાં આવે છે. આત્માના મૂળ સ્વરૂપના વિકલ્પથી પણ આગળ જઈને, જેથી અતિક્રાંત થઈને એનું ઉલ્લંઘન કરીને અનુભવ થાય છે એવી દશા. સંસારી જીવને અવસ્થામાં રાગ છે અને જ્યારે એ અવસ્થાનો વિચાર કરે છે ત્યારે એને એવો વિચાર આવે છે, એવો વિકલ્પ આવે છે કે હું તો હજી રાગી છું, મને હજી આ બધો અનેક પ્રકારનો રાગ ઉત્પન્ન થાય છે તેથી હું રાગી છું. એક સંસાર અવસ્થામાં જેને આત્માનું જ્ઞાન થાય છે, મૂળ સ્વરૂપનું જ્ઞાન થાય છે, એ મૂળ સ્વરૂપને લક્ષમાં લીએ છે, જ્ઞાનમાં લીએ છે, ત્યારે એને એમ વિકલ્પ આવે છે, એવો વિચાર આવે છે કે હું મારા સ્વરૂપથી જોઉં, મૂળ સ્વરૂપથી જોઉં તો મૂળમાં હું રાગી નથી, એમ રાગી છું અને રાગી નથી એમ બંને વાત છે. મારા એક આત્મામાં હું રાગી પણ છું અને હું રાગી પણ નથી એમ બંને વાત છે અને બંને વિષયનું જ્ઞાન એમાં કામ કરે છે. વર્તમાન ચાલુ અવસ્થાનું જ્ઞાન એમ કામ કરે છે કે મુરાદી એ જ વર્તમાન કાળમાં જયારે અવસ્થામાં રાગ છે ત્યારે મૂળ સ્વરૂપ ને જ્ઞાન જોવે છે ત્યારે મૂળ સ્વરૂપે આત્મા રાગી નથી, રાગ ના અભાવ સ્વભાવે છે. વરસાદ પડે ત્યારે પાણી તો સૂક્ષ્મ પડે છે, આકાશમાંથી જે વર્ષા થાય છે એ તો નિર્મળ પાણીની વર્ષા થાય છે. બરોબર, જમીન ઉપર પડે છે ત્યારે દૂધ અને માટી સાથે એનો સંયોગ થતા એ પાણી મેલું ડોળું દેખાય છે. જેને પાણીને શુદ્ધ સ્વરૂપે જોયું છે એ પાણીની અવસ્થા ડોળી છે, મેલું પાણી છે, કાદો વાળું છે, ત્યારે પણ એના મૂળ સ્વરૂપનો ને લક્ષમાં લીધે છે, જ્ઞાનમાં લીધે છે કે પાણી સ્વરૂપે કરીને તો મલિન નથી. પાણીનું મૂળ સ્વરૂપ મલિન નથી. આ ડોળું પાણી છે એનો ઉપયોગ પીવામાં ન થાય, પણ જો એના મૂળ સ્વરૂપે એની અવસ્થા પ્રાપ્ત થાય તો એને પીવાનો ઉપયોગ થશે. એ પાણીને શુદ્ધ કરવામાં આવે, આપણે આશરવામાં આવી દઈએ તો કાવ્ય નીચે બેસે એવું સંભાવ, કાં તો પુરુષાર્થ રૂપી અટકડી નાખે એમાં રક્ષણ છે, નીચે જુદા પડી જાય, જુદા બેસે, સૂક્ષ્મ પાણી જુદું પડવા માટે આપોઆપ પ્રક્રિયા થાય છે. નજરે દેખાય એવી ચાલતું પાણી જોવામાં આવે, વાસણની અંદર પણ ચાલતું પાણી જોવામાં આવે. રક્ષણો નીચે બેસે, પાણી શુદ્ધ પાણી ઉપર જાય છે. એ એમ સૂચવે છે કે પાણી ખરેખર પોતાના મૂળ નિર્મળ સ્વરૂપનો ત્યાગ કરીને પોતાની નિર્મળતા છોડીને મેલું નહોતું થયું. બરોબર, મેલું નહોતું થયું એમ પણ બિલકુલ નહીં, અને મેલું થયું માટે એનો નિર્મળ સ્વભાવ છોડીને મેલું થઈ ગયું કે ફરીને નિર્મળ થઈ જ ન શકે એમ પણ એમ આ આત્મા સંસાર અવસ્થામાં રાગી છે, દ્વેષી છે, મોહી છે, અનેક પ્રકારના વિકારના પરિણામે એને અવસ્થાની અંદર અનુભવ ગોચર થાય છે. પોતાના જ પરિણામ છે, પોતાની જે દશા છે. તેમ છતાં આ આત્મા મૂળ સ્વરૂપે એ તમામ વિકાર રહિત અવિકાર સ્વભાવી છે એવા સ્વભાવનો ને એવા સ્વરૂપનો એને ત્યાગ નથી કર્યો. કોઈ પણ માણસ દોષ કરે છે તો એનો કોન્શિયન્સ બાઇક કરે છે. બરોબર, એમ કહેવાય કોન્શિયન્સ એટલે આત્મા દે. અથવા જે કોઈ દોષના પરિણામ કરવામાં આવે છે એનો અંદરથી નિષેધ આવે છે કે આ કરવા જેવું નથી. ચોર ચોરી કરે તો પણ એને ચોરી કરવા જેવી છે એ વાત એને અંદરથી તો એનો આત્મા આ પાડતો નથી. છતાં એ વર્તમાન જરૂરિયાતને અને વર્તમાન સમજણને મુખ્ય કરીને કે આમ જ કરાય ને આમ કરવાથી જ લાભ થાય, અંદરના અવાજને આત્માના અવાજને દબાવીને કામ કરે છે. બરોબર, દોષમાં સામેલ થાય છે. પણ અંદરથી જે આત્માનો અવાજ ઉભો થાય છે કે આ કરવા જેવું નથી એમ સાબિત કરે છે કે આત્મા એવું કરવાના દોષના પરિણામ કરવાના સ્વભાવવાળી ચીજ નથી. આત્મા મૂળ ચીજ એવી નથી, એટલો અંદરથી એવો અવાજ આવે. આ તો સર્વ સામાન્ય અનુભવ ગોચર વસ્તુ છે. એ શુદ્ધ તત્વ છે, એ નિર્મળ આત્મતત્વ છે, પવિત્ર આત્મતત્વ છે, નિર્વિકાર આત્મતત્વ છે, એને શુદ્ધ આત્મતત્વ, એને પરમ આત્મતત્વ, એને પરમાત્મ તત્વ કહેવામાં આવે. પરમાત્મા શબ્દ છે એ આત્માના પરમ સ્વરૂપનો વાચક છે. પરમ વત્તા આત્મા, એ બે શબ્દોની સંધિ છે. આત્માનું જે વિશેષણ પરમ શુદ્ધ, પરમ શુદ્ધ એવું જે આત્મતત્વ, એને ચાલુ ભાષામાં પરમાત્મા કહેવાય. અવસ્થા એ બધા સંસારી ની મેલી અવસ્થા વાળા દેખાય છે, તો પણ મૂળ સ્વરૂપે
પરમાત્મા છે.
બધા આત્માઓ પરમાત્મા, સર્વાત્મા દ્રષ્ટિ દે. પંદર વર્ષે આ પદ લખ્યું, સર્વાત્મા સમદ્રષ્ટિ દેવો આ વચન ને હૃદયે લખો. જે બધા આત્માને એના મૂળ સ્વરૂપની દ્રષ્ટિથી મુખ્યપણે જોવામાં આવે, અને એ મૂળ સ્વરૂપની મુખ્યતાવાળી વિચારધારા હોય, તો એ આત્મા પ્રત્યે રાગ કરવો, દ્વેષ કરવો, મોહ કરવો, એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પોતાનો આત્મા પણ પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપે હોવાથી આ આત્માને પણ રાગ કરવા યોગ્ય છે કે દ્વેષ કરવા યોગ્ય છે કે મોહ કરવા યોગ્ય છે, એ વાત મૂળ સ્વરૂપને ઓળખતા અને લક્ષમાં લેતા એ વાત અહીંયા તો એવી હદની વાત છે કે જે બંને વિષય સમજો છે શાસ્ત્રથી અને ગુરુ બનશે, જેને બંને વિષયનો ખ્યાલ છે કે સંસાર અવસ્થામાં આત્મા રાગી છે અને પરમ આત્માના પરમ સ્વરૂપને જોતા, પરમાત્મા તત્વને જોતા, પોતે જ આત્મા રાગી નથી, રાગી છે પણ અને રાગી નથી પણ, એમ બંને વાત એની સમજમાં આવી, એને એ વાત સમજાણી, સમજમાં સ્વીકાર કરી, ત્યાર પછી એને એવા વિચારો ચાલે. અને જ્યાં સુધી એવા વિચારો ચાલે છે ત્યાં સુધી એવા વિચારોનો પ્રકાશ સ્વરૂપે અનુભવ થાય છે કે હું આત્માનો વિચાર કરનારો મોક્ષ છું. કોણ વિચાર કરે? હું મોક્ષ છું અને હું આત્મા અવસ્થા દ્રષ્ટિએ રાગી છે અને મૂળ સ્વરૂપે રાગી નથી, એવો વિચાર કરનારો, એવો આત્માના સ્વરૂપનો અભ્યાસ કરનારો છે, એમ જે એને વિચાર આવે છે, એવા વિચાર આવે છે ત્યાં સુધી એને પરમ શુદ્ધ તત્વનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. અનુભવ એ જ વિચાર વિચારો મીઠાઈ ના સામે જીવા કરે અને એના વખાણ અને એની મહિમા એને આવ્યા કરે, એમાં કઈ કઈ ભરાતું
નથી.
એમ જ્યાં સુધી વિચાર ચાલે છે ત્યાં સુધી શાંતિ અને આનંદ ઉત્પન્ન થતા નથી. આત્માની શાંતિ અને આત્માનો આનંદ ઉત્પન્ન થવા છે. આ બંને પડખાના વિચારોને સમાપ્ત કરીને આગળ જવું પડે છે, એની પેલી પાર જવું પડે છે, કેમ કે પરમ શુદ્ધ તત્વ એની પેલી પાર બિરાજમાન છે. પરમાત્મા જે અંદરમાં બિરાજમાન છે, ગીતામાં એવું હૃદય કમળમાં પરમાત્મા બિરાજમાન છે, બધાના હૃદય કમળમાં
પરમાત્મા
પરમાત્મા બિરાજમાન છે. પણ એ તો આખો આત્મા જ પરમાત્મા, એ પરમાત્મા નયોથી પાર છે, નયોના વિકલ્પથી પાર છે, વિચારથી પાર છે. વિચારમાં એવી શક્તિ નથી કે પરમાત્મા તત્વ સુધી પહોંચે, એની પહોંચ નથી ત્યાં સુધી. રાજાના મહેલમાં તમાર ભંગી હોય તો એને બાર ઉભા રાખે, મારી વાત છે રાજા સુધી પહોંચાડી છે, રાજાનો હુકમ છે કરવામાં આવશે. અમને અંદર આવવા દેવામાં આવશે. મંદિરોની અંદર જે ભીડબંધી બીમાર ને મોટા દાખલ થતા એનું કારણ એ લોકોનો વ્યવસાય અપવિત્ર પદાર્થો સાથે અને પરમાત્મા સુધી પવિત્ર છે એની સ્થિતિ અને વિધિ જાળવવામાં જાતિભીનનો સવાલ નથી. પણ જે કોઈ એવો વ્યવસાય છોડી દે અપવિત્ર કાર્યનો વ્યવસાય છોડી દે તો એના માટે નિષેધ હોય શકે. ભીડ ભંગી સમાર પણ સંયમ દ્રષ્ટિ ધર્માત્મા થઈ શકે છે અને જે ધર્માત્મા થાય તો એ વંદનીય છે. એને ભલે એ સમાર હોય ગમે તે હોય એની સાથે એને સંબંધ રહેતો નથી. જ્યારે ધર્માત્મા થાય છે ત્યારે એવા વ્યવસાયમાં રહેતા પરંપરામાં હોય કોઈ પીરિયન કોઈ તો પીરિયન છોડી દે. ભગવાન મહાવીર સ્વામી મહાવીર સ્વામીના પહેલાના દસમા ભાવમાં સિંહના સિંહનો અવતાર છે. સિંહનો જે અવતાર છે એમાં તો માંસ ખાવાનું ખડ ખાય સિંહ ખડ ખાય પોતાના હાથે હિંસા કરીને પ્રાણીને મારીને ખાય. કોઈને મારેલું ખાય નહીં. મરેલું પ્રાણી જંગલમાં પીડ્યું હોય કોઈને મારેલું હોય તો સિંહ એને ન પોતે શિકાર કરે. પરિણામમાં એટલી ક્રૂરતા છે અને એટલો માંસાહારનો અભક્ષનો આહાર છે. સિંહ માટે ભક્ષ નથી પણ કોઈ પણ પ્રાણી માટે અભક્ષ છે. અભક્ષ છે બધા માટે અભક્ષ છે. મનુષ્ય માટે અભક્ષ ને સિંહ વાઘ માટે ભક્ષ એમ નથી. જયારે એમને જ્ઞાન છે કારણ વૃદ્ધિ થાય છે બોધ સાંજે ત્યારે આહાર છોડી સંસારો કરી લીધો. સિંહના ભાવમાં ચોથા ગુણ સ્થાને સંસારો કરી દીધો. જ્યાં સુધી આયુષ હોય સિંહના ભાવનું ત્યાં સુધી આહાર નહીં બીજો આહાર જઈ શકાય. શરીરની અવસ્થા માણસ શરીરની અવસ્થા આવી હોય તો શું
કરવું
લેવાય. અમારે એવો ધંધો છે એવા કામકાજ છે કરવું પડતું હોય તો શું કરવું. મોટા મોટા સાહેબોને બાટલી મોકલવી પડતી હોય તો અમે કરવાનું. ધંધો ખરીદો જીનેન્દ્રના દર્શન ન થાય ત્યાં વસવું પડતું હોય તો શું કરવું. છોડી દેવું વસવાનું. સમાગમ હોય શાસ્ત્ર સ્વાધ્યાય હોય જીનેન્દ્ર દર્શન ભૂમિકાના દર્શન ત્યાં એને વસવું જોઈએ. ભલે આ જીવિકા માન માન ચાલે એવું હોય તો માન માન આ જીવિકા ચાલતી સંતોષ પકડી નહીં. આત્માનું હિત થાય એ કામ કરવા છે. વિકલ્પમાં એને સંતોષ છે. શાંતિ મળતી નથી. આત્મા આનંદ સ્વરૂપ છે પરમાનંદ સ્વરૂપ છે એવો વિકલ્પ કરે છે એમાં એને શાંતિ મળતી નથી તો પણ એને સંતોષ થાય. જો આકુલતા થાય કે આ વિકલ્પ ક્યાં સુધી. આત્મા પ્રત્યક્ષ સહજ પ્રત્યક્ષ છે પોતે સ્વરૂપે કરીને સહજ પ્રત્યક્ષ છે. એની વચ્ચે આ વિકલ્પનો પડદો કરીને રાખીને પરોક્ષ રહેવું પડે એ વાત દેખાય નહીં. ભૂખ લાગી હોય ને ભાણું પીરસ્યું હોય તો ખાધા વગર પોસાય ખરો? પોસાય તો સમજવું કે એને ભૂખ લાગી એમ આત્માના વિકલ્પ કરે છે પણ અનુભવ કરતો નથી, એને હજી જરૂરિયાત લાગી. જરૂરિયાત બહુ મોટી ચીજ છે. જ્યાં જરૂરિયાત લાગે ત્યારે જીવ કોઈની પણ ગણના કર્યા વિના અથવા બધાની અવગણના કરીને પોતાની જરૂરિયાતનો ઉપયોગ કરે. બરાબર છે? આ તો અનુભવ ગોચરવો. જો તને આત્માની શાંતિ અને આનંદની જરૂરત લાગી હોય અને આ બધા પરિણામથી આકુલતા રહેતી હોય કે થતી હોય તો અંદરમાં શાંતિ અને આનંદ ભરેલો છે એનો અનુભવ કર્યા વિના સંભવી શકે. પણ પહેલી તો માન્યતા સુધારવાની જરૂર છે. જેમ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ શાંતિ ને આનંદ નથી તેમ કે તે બધા અચેતન રક્ષણ છે એમાં સુખ શાંતિ ને આનંદ નથી. પણ આત્માના વિચાર કરે એ સારા વિચાર કરે તો એમાંય સુખ શાંતિ ને આનંદ નથી. એ વાત એની માન્યતામાં પહેલા આપણે બહુ ભાગ્ય છે એવું માની લઈએ છીએ. આપણે ત્યાં પાપ કરીએ છીએ જો તો આપણે આ બધા ધર્મની લાઈનમાં ધર્મના વિચારો કરીએ છીએ અને એ કરવા યોગ્ય છે અને એમ ગણીને એમાં સંતુષ્ટ થાય છે. એવા વિચારોને ઓળંગી જઈને આગળ અતિક્રાંત થઈને શુદ્ધ તત્વોના માં જે આનંદ ભર્યો છે એના આનંદનો અનુભવ કરી શકતો આ તકલીફ. જેવું પ્રવૃત્તિમાં અને વ્યવસાયમાં પીડા છે એને એમ થાય છે કે આપણે કરવું પડે છે અને આ કરીએ છીએ તો બીજું શું થાય છે એમ કરતા કરતા જેટલો વાંચન વિચાર થાય એટલો કરો સવાર બપોર થાય આખું તો બીજું થાય એમ નથી. એ સંજોગો વિકાસ પ્રવૃત્તિ અને થોડું ઘણું કરે છે. જે પ્રવૃત્તિથી નિવૃત્તિના યોગમાં આવ્યા એવો કોઈ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા ન તો એ પણ વિચાર કરીને સંતુષ્ટ થાય કે ઠીક છે ચાલો રોજ આટલા કલાક વાંચન વિચાર એ પણ એના માટે આ વાત છે.
વિકલ્પ માટે
કે સિદ્ધિ દ્રવનું આલંબન કર ખુલી લીધી નયોથી અતિક્રાંત નયોથી એટલે આવા વિચારોથી વિચારને આવ્યા નય વિચાર અવસ્થાનો વિચાર તે દ્રવ્યાર્થિક નહીં નો પર્યાય પણ મૂળ સ્વરૂપનો શુદ્ધ તત્વનો વિચાર જે દ્રવ્યાર્થિક નહીં વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નહીંના વિકલ્પોથી ને વિચારથી પેલે પાર અતિક્રાંતિ એટલે એને ઓળંગી જતા એને એને પાર જઈને ચૈતન્ય બિરાજે છે. નિર્વિકલ્પ ચૈતન્ય સ્વરૂપે પોતે આત્મા પરમાત્મા બિરાજમાન છે એને અહીંયા દ્રવ કહેવામાં આવે છે, મૂળ દ્રવ કહેવામાં આવે છે, મૂળ ધાતુ કહેવામાં આવે છે. તેનું અવલંબન કર, સિદ્ધે શીખો એનો અનુભવ કર, વિચાર વગર એનો અનુભવ કર તો ચૈતન્ય પ્રગટ છે. તારું મૂળ પરમાત્મા સ્વરૂપ છે તને અનુભવ ગોચર થશે. ચૈતન્ય પ્રગટ થશે એટલે ચૈતન્યની નિર્મળ અવસ્થા પવિત્ર અવસ્થા ધર્મ અવસ્થા પ્રગટ થશે. દ્રવના અવલંબને જે શુદ્ધ અવસ્થા પ્રગટ થાય રાગ રહિત અવસ્થા પ્રગટ થાય એને ધર્મ કહેવામાં આવે. તે પણ રાગની અવસ્થાને ધર્મ કહેવો માનવો તે ઊંચી માન્યતા છે, વિપરીત માન્યતા છે. એમ ક્યારે પણ જાણે અજાણે માનવું જોઈએ નહીં. જ્ઞાનની પ્રધાનતા છે, સિદ્ધિ દ્રવનું અવલંબન લેવાની પ્રેરણા છે. દ્રવનું અવલંબન કર તો ચૈતન્ય ગર્ભિત વિષય તો સુખમ થઈ જાય. જીવ આત્માના વિચાર કરે છે, શુદ્ધ આત્માના વિચાર કરે છે, પરમાત્મા પુરુષના વિચાર કરે છે, એનું એમ કહેવું છે કે એ વિચાર કરતા કરતા સમાન થાય પરમાત્મ તત્વની પ્રાપ્તિ વિચાર કરતા કરતા નહીં થાય. પણ એ વિચારના કાળમાં જે તારો પુરુષાર્થ દ્રવ્યને અવલંબન કરવાનો ઉત્પન્ન થશે તો તમે શુદ્ધ અનુભવ એમાં પરમાત્માની પ્રાપ્તિ. તો બાહ્ય દ્રષ્ટિથી જોનારને કે વિચારનારને એમ લાગે છે કે એ આત્માનો વિચાર કરતો 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 બની ગયો. એ વિચાર કરીએ માટે આપણે શાસ્ત્રથી કુદરશાસ્ત્રથી પણ આત્માના વિચાર કરો અને આત્માના વિચાર કરતા કરતા જેમ બીજા પામી ગયા એમ આપણે કદાચ પામી એમ બાહ્ય દ્રષ્ટિથી જોવા જોઈએ. એનું અંતરમ બીજું છે કે એવા વિચારના કાળમાં પુરુષાર્થનું ઉગ્રતા થતા દ્રવ્યના અવલંબનનું જોર થાય છે ત્યારે એને નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે. વિચારના કારણે સ્વાનુભવ થાય છે એમ નથી, પણ દ્રવ્યના અવલંબનના કારણે સ્વાનુભવ થાય છે. એ વાત એમના સંક્ષિપ્તમાં કરી કારણ જ્ઞાન છે. જે શુદ્ધાત્મા છે એનું જેટલું સુસ્પષ્ટ નિસ્પષ્ટ જેટલું જ્ઞાન છે એટલું શુદ્ધાત્મા ઉત્પાદક છે. માણસ પ્રસંગ બને છે તો માણસ રડવું આવે છે, જેમ જેમ એને સાંભળે છે એમ વધારે વધારે રડવું આવે છે. એનો અર્થ શું છે? એના જ્ઞાનમાં એ વિષય તાજો થાય છે. મળવા માટે એને વિકલ્પ કરવો પડે છે અને તો રડે છે. જ્ઞાનમાં એ વિષય ઉપસ્થિત થાય તો એના ફળ સ્વરૂપે એને શોખ થયા જ્ઞાન. પણ જ્ઞાનમાં જે સીધો આત્મા જેવો છે એવો આત્મા જેટલો ગ્રહણ કરવામાં આવે જ્ઞાનથી ગ્રહણ થાય તો જ્ઞાન ઉત્પાદક છે. જ્ઞાન જ પુરુષાર્થનું ઉત્પાદક છે, જ્ઞાન જ રૂપનું ઉત્પાદક છે. મૂળમાં જ્ઞાન છે અને તેથી આત્મા જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાનની પ્રધાનતાથી આત્માને દર્શાવવામાં આવે છે. કામ થતું નથી, અવલંબનના જોરથી કામ થાય.
અવલંબનના જોરથી
ત્રિકાલ ને જલન તો નિરંતર હોતા હિ. આ પોતાની અંગત વાત કરી છે. ત્રિકાળી ને ઢલન તો નિરંતર હોતા પરિણતિ છે.
પરિણતિ
ત્રિકાળી ને અવલંબન વાળી જે પરિણતિ છે તો નિરંતર ઓર એકાંત મેં વિચાર કાળ મેં વિશેષ હોતા હૈ. જયારે એકાંતમાં બેસવામાં બેસે ધ્યાનમાં બેસતા એકાંત ગુમ બંધ કરીને વિશેષ પણ એ વખતે પુરુષાર્થની પૂરી ઉગ્રતા વધે છે. એકાંત મેં વિચાર કાળ મેં અનુભવ કાળ નથી પણ વિચાર ચાલે છે ત્યારે પણ વિશેષ પરિણતિ માં થોડી ઉગ્રતા આવે છે કેમ કે વિચાર નો વિષય બીજો હતો એ છૂટી ગયો આત્મા જ્ઞ
બરોબર
પરિણતિ માં તો આત્મા હતો જ
હતો જ
ઉપયોગમાં પણ આત્મા લેવામાં આવે ત્યારે વિશેષ પરિણતિ નો જોડ થાય પરિણતિ ધોરણમાં આવે
ઉપયોગમાં
નથી વિચાર નો થોડો સાથ મળતા પરિણતિ ઉગ્રતા ધારણ કરે છે એ વિચાર ને તોડી નાખે
લગ્ન વિશેષ જોડાય
સાથ જોડાય બળવાન પણ આવે વિચાર કાળ મેં વિશેષ હોતા હૈ લેકિન વિચાર તો અટકાવી હૈ વિકલ્પ ને વિચાર છે એ તો સ્વાનુભવ નો પ્રતિબંધક કેમ કે એમાં રાગ છે અને સ્વાનુભવ રાગ રહિત પર્યાય છે રાગ રહિત દશા છે તો રાગ અને વિતરાગતા પરસ્પર વેરી છે વિરોધી છે તો વિચાર આદિ વિશેષ ચલન કા કારણ નહીં હૈ વિચાર વિશેષ જળવાનો ઉગ્રતાનું કારણ નથી બહારની અશુભ પ્રવૃત્તિ મારે સંબંધિત લીધી વિચાર કારણે વિશેષ વર્ષે પામતા લેકિન ઓ વિચાર આદિ વિશેષ વૃત્તિ કા કારણ નહીં હૈ વો તો અટકા ઇસલિયે વિચાર મેં અધિકતા નહીં હોતી વિચારી મેં ઢલન હોને સે પર્યાય માત્ર કો અપને તો ગૌણ કર દિયા હૈ પોતાની વાત કરે છે વિચારી મેં ઢલન હોને સે વિચાર વિચારી માં પરિણતિ નું વલણ ને ઢલન હોવા છે પર્યાય માત્ર ને પર્યાય માત્ર કો અપને તો ગૌણ કર દિયા હૈ ધ્રુવદલ ભી અધિક હૈ ધ્રુવદલ ની અધિકતા માં અધિકતા થાય છે અધિકતા થાય છે નિર્વિકલ્પનો ભાવ એમાંથી હું એટલે બોલું છું
અવલંબન જોરદાર છે
અવલંબન ઉગ્રતા આવે છે ત્યારે પરિણતિ માંથી ઉપયોગ થઈ જાય છે પરિણતિ વધારે ઉગ્રતા વાળી થાય તો એમાંથી ઉપયોગ થતા વાર લાગે વિચાર આવે ખરો પણ એ આવે માટે થાય વિચારથી કામ થાય આવે છે આવે છે મેં આવે ને એમને નહીં ઉગ્રતા થાય પરિણતિ ચાલુ છે અને ઉગ્રતા નામના દ્રવ છે મદદની જરૂર નથી વિકલ્પની મદદ મળે વિકલ્પની મદદ મળે તો એને અવલંબન આવે મૂત્ર ઉપયોગ ન થાય એવું નથી થોડું દૃષ્ટાંત લીધું કે જેમ રડવા માટે વિકલ્પની જરૂર નથી સહજ રડાઈ જાય છે એવું સહજ રડાઈ જાય છે કોઈ સમજાવે કે તમે હવે નહીં રડો તો વાત તો સાચી છે પણ મારાથી તો રડતો નથી એનો અર્થ શું છે જ્ઞાનમાં વિષય બહુ સ્પષ્ટ છે જ્ઞાનમાં તો પણ એનું ગ્રહણ છે સ્પષ્ટનો અર્થ એનો એ છે એ જાણે છે એમ નહીં પોતા પણ એનું ગ્રહણ થાય છે એટલે એ અસર આવે છે શુદ્ધ પરમાત્મ તત્વનું સ્વરૂપે ગ્રહણ જેટલું ઉગ્ર થાય એટલું એને અવલંબન કરવામાં બીજું શું છે કે વિકલ્પ મનના અવલંબને ચાલે છે
બરોબર
મન ઇન્દ્રિય જેમ પાંચ ઇન્દ્રિયો છે મન છઠ્ઠી ઇન્દ્રિયો તે છઠ્ઠા મન બાજુ જે પરિણામ જોડાય છે તે આત્મા અંતઃ તત્વ છે અને મન તો બહારની ચીજ છે
તો જે પરિણામ બહાર માં આવ્યું એ અંદર નો અનુભવ કેવી રીતે કરે? કઈ દિશા છે? निर्विकल्प ध्यान के पहले अनेक प्रकार का चिंतन घंटों तक चले, कला को उसकी व्यवस्था करें, कला को उसकी अनेक प्रकार ना चिंतन ना विकल्प होते कि निर्विकल्प से बहुत लोग क्या करा चाल फिर भी वो निर्विकल्पता का कारण है। ये विकल्प भले आत्मा ना हो परमात्मा तत्व ना हो, निर्विकल्प हूँ, परमानंद रूप हूँ, वेद हूँ, अवैध हूँ, अखंड हूँ, सेवा विकल्प हो अभेदता में सूचक विकल्प हो, फिर भी वो विकल्प निर्विकल्पता का कारण वो तो अटका है बराबर। निर्विकल्पता तो अंतर में उग्र अवलंबन से ही होती है आशिकान के पास उग्रता तो ब्रह्मो अवलंबन करते चैतन्य प्रगत है, शुद्ध से नहीं अशुद्ध से विकल्प से પાર જવું પડશે, જયારે વિકલ્પ માં આથી પાસે અનુભવ આવતો નથી, અવલંબન ની વાત એ સિદ્ધાંતિક વાત વિકલ્પ આવે કદાચ એવું કઈ ધ્યાન કદાચ વિકલ્પ આવે અને કોઈ એવા વિકલ્પ ના આવે ને એકદમ ઉગ્રતા આવે ને અનુભવ થાય બે વાત છે, તો વિકલ્પ છે એ નિર્વાહી સ્થિત દેખાય છે, શુદ્ધ આત્મા નો અનુભવ કરવો હતો અને શુદ્ધ આત્મા ના વિકલ્પ ચાલતા હતા, તો બાહ્ય દ્રષ્ટિ એમ લાગે કે આવો વિકલ્પ કરતા કરતા એને અનુભવ કર્યો, માટે આપણે વિકલ્પ કરો એટલે અનુભવ થાય તો ભૂલો પડી જાય, તો ખોટી વાત નહીં, નિર્વિકલ્પતા કા વો કારણ નહીં હૈ, વો તો અટકાવ નહીં હૈ, નિર્વિકલ્પતા તો અંતર મેં ઉગ્ર અવલંબન સે હી હોતી હૈ, વિચારના કાળમાં જયારે અવલંબન ઉગ્ર થયું હતું ત્યારે નિર્વિકલ્પતા થશે, જ્યાં સુધી ઉગ્ર અવલંબન નહીં થાય ત્યાં સુધી વિચાર ચાલશે પણ અનુભવ નહીં થાય એમ જમ વિચારરૂપ ધ્યાન તો અટકાવ હે ધ્યાન ના બે વિચારરૂપ ધ્યાન અને એ નિર્વિકલ્પ ધ્યાન વિચારરૂપ ધ્યાન શું બધું તો બીજો વિચાર નથી, બીજી પ્રવૃત્તિ નથી, એકાંતમાં બેઠકો આત્માના વિચાર કરે છે, બાર ધ્યાન કરે છે શું કરે છે ધ્યાનમાં બેઠક કરે છે, વિચારરૂપ ધ્યાન કરે નિર્વિકલ્પ ધ્યાન તો ક્ષણ માત્ર હોય છે, ચંચલતા થોડું તો નિશ્ચિંતલ પરિણામ છે આત્મામાં સ્થિર થઈ ગયેલો, વિચારરૂપ ધ્યાન તો અટકાવ હૈ પહેલે હોતા હૈ આ જાતા હૈ લેકિન વો અવલંબન નહીં હૈ, એ વિચારરૂપ ધ્યાન કે અશુદ્ધાત્મા નું અવલંબન નથી, એ મનનું અવલંબન છે, મનનું અવલંબન જુદી ચીજ છે અને આત્માનું અવલંબન જુદી ચીજ બરાબર, અવલંબન તો અંદર મેં લિયા હુઆ હૈ પરિણતિ તો અંદર માં અવલંબન જે લીધું છે ઉસમે હી ઉગ્રતા હોતે નિર્વિકલ્પતા હોતી હૈ, પરિણતિ માં ઉગ્રતા થાય નિર્વિકલ્પ થઈ જાય, યદિ અટકાવરૂપ વિચાર આદિ કો કારણ માના જાય, વિચાર કરવામાં આવે, રૂમ બંધ કરીને એકાંતમાં અથવા જંગલમાં જઈને એકાંતમાં મંદિરમાં જઈને એકાંતમાં બેસવામાં આવે, આદિ એટલે બહારના બધા સંયોગો રહેલી અટકાવરૂપ વિચાર આદિ કો બીજા સંયોગો કારણ માના જાય કે એને લઈને અહીંયા નિર્વિકલતા થાય છે, ભગવાનના સામે બેઠો માટે નિર્વિકલ ધ્યાન છે એ કારણ માનવામાં આવે. તો વિચાર થી શુદ્ધ રંગ નહીં આવે, એને કારણ માને કે નથી ન શકી એ કારણ ને પકડી જ રાખે, આ કારણ છે એને પકડી રાખો. આ કારણ મંદિરમાં એકાંતમાં બેસીએ નિર્વિકલ ભગવાન યોગમાં કેવલ જ્ઞાનમાં બિરાજમાન છે, આપણે એનું આલંબન લઈએ અહીંયા આપણને ધ્યાન થાય અને સાધન માને ત્યાં એ તો બહારની ચીજ છે, કાંઈ હાથમાં નથી. તો એવા સંજોગોમાં આવે તો જ્યાં ભગવાનના દર્શન ન થાય એવી એવા સંજોગોમાં હોય તો એને ધ્યાન ન થાય ને તો પછી એમ કાંઈ છે નહીં. કારણ માના જાય તો વિચારથી શુદ્ધ અંદર નહીં આ શકશે, અટકાવ માનીને પણ અંદર આ શકશે. એને અટકવાનું સાધન માને તો છોડી ને અંદર આવે, પણ એને પકડવાનું સાધન માને તો છોડી શકાય. કોણ શક્તિ છે એટલે પર્યાયમાં અશક્તિ હોવાથી, પુરુષાર્થ મંદ હોવાથી અનેક તરહ કા વિચાર ચલતા હૈ, ઉસમે ઉલ્લાસ ભી હોતા હૈ. તો વાત વિચારના કાળમાં પણ ઉલ્લાસ આવે છે, ડોડર મળી લીધી છે, મનમાં આનંદ કરમ છે, રોમાંચી વિકસિત થાય. આત્માની શાંતિ નથી, આત્માની શાંતિ જુદી જાત છે, આ જુદી જાત છે. જગતમાં મનની શાંતિને શાંતિ માનીને લોકો એનું આરાધન કરે છે. મુસલમાન લોકો છે જીમને કે જીમને શુક્રવાર હોય તો ચાર દિવસે એક વાર પણ નમાજ પઢવા જાવ, ત્યાં શું થાય નમાજ પઢે એટલે કસાય મન થાય, કસાય મન થાય એટલે શાંતિ. મસ્જિદમાં આવ્યા તો શાંતિ, ક્રિશ્ચન રવિવારે જાય પ્રાર્થના કરવા કસાય મન થાય, ધર્મસ્થાનમાં આવે તો શાંતિ થાય. દર રવિવારે તો શુક્રવારે આવવું તો ખરું જ આપણે, પછી એને શાંતિ માની છે ખરી એટલે એનું આરાધન શરૂ કરે. જૈન દર્શન એટલે આગળની વાત, એ શાંતિ એ શાંતિ નથી, એ કૃત્રિમ શાંતિ છે, આર્ટિફિશિયલ છે. અને એમાં શાંતિ માનવા છે આત્માની શાંતિને શોધવાનો પ્રયત્ન કરો ચાલશે એમ વાત નવી કરે છે. જ્યાં બીજા જગતના લોકો કામ પૂરું કરે છે આ પછી તો ત્યાર પછી તો અમારી શરૂઆત થાય છે, અને શરીરના પછી હવે અમારી શરૂઆત થાય છે. આટલું આગળ પાછળ શ્રી રાખી દીધો છે અવર્ણનીય છે, વર્ણન કરી શકાય એવો લોકો જેને ગુણ માને છે, ધર્મ માને છે, શાંતિ માને છે, એને એને પછી દુઃખ છે. એટલે અલૌકિક વસ્તુ છે એમ જે કહ્યું ને દાદા શંકરના બોલમાં, અલૌકિક શોભાથી અંદર ચૈતન્ય ગુણ ચૈતન્ય લોકમાં જાતો એને નિહાળ નિહાળમાં નિવૃત્ત નવરો ઉપયોગમાં લગાડીને ઉપયોગમાં
છ મહિના સારા આત્માને દેખ સ્પષ્ટ સ્પષ્ટ શબ્દ વાપરો. છ મહિના આત્માનો વિચાર કરવાનું નથી કીધું, દેખ વિકરાળ સ્વરૂપે પરમાત્માની મૂર્તિ અંદર માં બિરાજમાન છે, કઈ પણ મૂર્તિ આત્મા બિરાજમાન છે પરમાત્મા સ્વરૂપે દેખ એમ એને વારંવાર જોવાનો છ મહિના અભ્યાસ કર. આ તો વધુ વધુ કામ તો અંતર્મુખ માં થાય છે અથવા એક સમય માં થાય છે. તમે અલૌકિક આનંદ નો અનુભવ થશે ત્યાં એમ કીધું, છ મહિના અભ્યાસ કર અને અલૌકિક આનંદ નો અનુભવ છે. આટલી વાત
બહુ સરસ વાત,
બહુ આશાસ્પદ વિષય છે કે અનંતકાળથી સ્વરૂપનું અથવા ધર્મનું આરાધન આ સંસારી જીવે નહીં કર્યું હોવા છતાં તેને છ મહિના જેટલી મુદત તો એને વધુ વધુ મુદત આપી છે. આની અંદર તો હું તો તું ઘણો પુરુષાર્થી છું, સમજદાર છો, ડાયો છો, શું કહેવાય, મારો દીકરો ડાયો અને પાટલો બેસીને નાયો એમ કે તો રોતો રોતો સ્થાનો રહી જાય એમ. નાની જેથી તું તો સમજદાર છો, સમજૂ છો, ડાયો છો, પુરુષાર્થ વાળો, એક છ મહિના જરા નવરો થઈ જાય ને બીજા આત્માને દેખવા માટે ને બીજું નહીં દેખવા માટે છ મહિના અભ્યાસ કર, છ મહિના દેખવાનો અભ્યાસ કર, છ મહિના ઉમેદવાર કરવો કેમ કે શું તો વધારે ઉમેદવાર સંસ્થાનું ભાવ થઈ જાય છે. દેવનું અવલંબન લેવાની વાત છે, દેખવામાં પણ અવલંબન લેવાનું, સ્વપણે ગ્રહણ કરવું પરમાત્મ તત્વને અંતરંગમાં, સ્વપણે ગ્રહણ કરવું એ ગ્રહણ કરવાના પર્યાયમાં સ્વાનુભવ ચૈતન્ય પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ કહેવામાં આવે. એના બીજી ભાષામાં ઇન્દ્રિયનું ઇન્દ્રિય અક્ષ એટલે ઇન્દ્રિય, સ્વર એટલે બીજું, સ્વર એટલે બીજી ચીજ છે, ઇન્દ્રિય છે બીજી ચીજ છે, આંખનો કોડો છે, કાનનું કોડિયું છે, નાકની ઝુંડી છે, એ બધી બીજી ચીજ છે. એટલે એને પર અક્ષ બીજી ઇન્દ્રિય બીજી અક્ષ એટલે ઇન્દ્રિય પરોક્ષ, એના મારફત જાણનાર જ્ઞાનને પરોક્ષ કરે. અને આત્મામાં એ ઇન્દ્રિય એટલે જડ દેહ નથી, ચૈતન આત્મામાં એટલે એને પ્રત્યક્ષ સ્વરૂપે કહેવાય. અને એના પ્રત્યક્ષ અનુભવને સાક્ષાત અનુભવ કહેવામાં આવે છે. એને બીજી ભાષામાં આત્માનો પરમાત્માનો સાક્ષાત્કાર કહેવામાં આવે. એકવાર જો છ મહિનાનો અભ્યાસ કરીને સાક્ષાત્કાર કરે તો એના જન્મ મરણના ભૂક્કા બોલાય નહીં જાય, જન્મ મરણનો દુર્ભેદ કિલ્લો છે, તે કિલ્લો ભેદી શકાય નહીં એવો છે. જન્મ મરણ પછી જન્મ ઉભો જ છે, જન્મ થયો મરણ ઉભું જ છે, ચાહે જેમ ન ચાહે એ શૃંખલાને એ પરંપરા એ સાંકળને તોડવા માટે આ એક સાક્ષાત્કાર એક જ સાધન છે. ત્રણ લોકમાં બીજું કોઈ સાધન નથી, ત્રણ કાળમાં બીજું કોઈ સાધન નથી. દ્રવના અવલંબને પ્રગટ થાય, દ્રવના અવલંબને એ ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં ગ્રહણ કર એટલે અવલંબન દ્રષ્ટિથી વાત કરે, દ્રષ્ટિ એટલે અહીંયા શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે અહીંયા ચોખ્ખી ઇન્દ્રિયની નજર એ વાત નહીં, દ્રષ્ટિ એટલે અહીંયા દર્શન ઉપયોગની વાત પણ બને. દ્રષ્ટિ સંજ્ઞા અનેક અર્થ થાય, દ્રષ્ટિ એટલે પ્રધાન આત્મામાં, બધા આત્મામાં બધા ગુણો છે એમાં શ્રદ્ધા નામનો એક ગુણ છે. એની ખાતરી એ કે કોઈને કોઈ પણ જીવ શ્રદ્ધા વિના બધા ગુણ છે એનું પરિણમન તો સર્વદા હોય છે, સર્વકા હોય છે, કોઈ જીવ શ્રદ્ધા વિનાનો નથી. સામાન્ય રીતે જગતના સંસારી જીવોને જળ પદાર્થો માં સુખ નું પ્રકાર છે. જળ પદાર્થો માં
એટલી શ્રદ્ધા ઊંધી થઈ
સુખ નું પ્રકાર. અને એથી આગળ લઈએ તો વિભિન્ન પ્રકારના ધર્મ મતો માં પોત પોતાના મતો અનુસાર જે ગતિ થઈ છે તે સંપ્રદાયના કુલ કર્મ ની અમે કરતા છે. પોતાના જે કુલ કર્મ માં જે દેવ હોય, જે ધર્મ ની પ્રક્રિયા હોય, જે રીત રિવાજ હોય, જે પરંપરા હોય, અને એ કર્મ અથવા ધર્મ નું સાધન માનીને માનીને એટલે એમ સુધીને
સુધીને
ધર્મ થતો હોવાનું કે ધર્મ કરતો હોવાનું માને છે. પણ શ્રદ્ધા વિના નો કોઈ જીવ નથી. હવે એ શ્રદ્ધા સમ્યક એટલે સાચી શ્રદ્ધા ક્યારે, અને એ સમ્યક અસમ્યક એટલે ખોટી ઊંટી શ્રદ્ધા ક્યાં, સાચી શ્રદ્ધાથી કેવી રીતે લાભ, ખોટી શ્રદ્ધાથી કેવી રીતે નુકસાન, આ વાત એને બધા પરિસ્થિતિને નિર્ણય કરવો
જોઈએ.
નિર્ણય જ્ઞાન માં થશે. શ્રદ્ધાનો નિર્ણય પણ જ્ઞાન માં થાય છે. જ્ઞાન પ્રધાનતા બીજા ગુણ માં એ આગળ છે, પછી બીજા બધા ગુણ કામ ચાલે. તો એમાં એમ કે છે તો એક નું માખણ ની વાત છે. આજે બહુ લાંબી લખન પણ કરી નથી. બરોબર, એક ઋતુમાં સૂત્ર જેવી સિદ્ધાંત ની વાત મૂકી દે છે. શુદ્ધ તત્વ ની દ્રષ્ટિ પ્રગટ કરીને તે નૌકામાં બેસી ગયો છે. કરી ગયો જાઓ કરીને ઉમેરો તારો શુદ્ધ તત્વ જે પરમાત્મ તત્વ છે એની શ્રદ્ધા કર. અમે તને એમ નથી કહેતા કે તું આની શ્રદ્ધા કર ને તેની શ્રદ્ધા કર, તને લાભ થશે. તું તારી શ્રદ્ધા કર એમ કહે છે.
બહુ શ્રદ્ધા
તારા અંદર માં પરમાત્મ તત્વ બિરાજમાન છે. તું જ પરમ દેવ છો. તારા દૈવી તત્વની અલૌકિક તત્વની શ્રદ્ધા કર. તારો સુખ, તારી શાંતિ, તારો આનંદ, તારું જ્ઞાન, તારી શ્રદ્ધા, અનંત ગુણો, તારા અનંત ગુણો નો ખજાનો ભંડાર તારામાં ભર્યો છે. તેનો તો વિશ્વાસ કર, એની શ્રદ્ધા કર, એની પ્રતિ કર. બસ આ એક શ્રદ્ધા કરી તો તું કરી દો જા. તમે કઈ લાંબી ચડું સમજો પડખેથી વાત ચાલે ત્યારે એમાં એટલા બધા સંક્ષિપ્ત વિષય ચાલે છે. અને એ વિષય એટલો બધો સુગમ ક્યાંથી જાય છે કે બસ આટલું જ કરવાનું છે એમ લાગે છે. ખરેખર એમ જ છે. જેની શ્રદ્ધા પલટો મારીને થવડી થઈ એ ન્યાય થઈ ગયો, એનો બીડો પાર થઈ ગયો. શ્રદ્ધાનું બદલાણી જાવ ભવ બ્રહ્મની અંદર જળતા ખાતા જાવ. ચોરાસી લાખ સુધીના અવતારમાં એટલી દુનિયા દુઃખ નું દોઘક છે. દુખિયા ની હોસ્પિટલ એનું નામ દુનિયા છે. હોસ્પિટલ માં જઈ છે ને એનો ટાંગો ભાંગેલો છે, હાથ ભાંગેલો છે, કરોડપતિ હોય, અબોધપતિ હોય, એક તો લાવો. બચારા વધારે દુઃખી એને આતુરતા અને ચિંતા નો ભાર
નથી આવતો.
અડધો હોય થતો નથી, અંશ પણ અંશિકપણે એનું કામ થયું, થોડો પૂરેપૂરો થાય. આ એક ગુણ માં આ જાતનો સ્વભાવ છે. એને એટલા માટે એને સવળો કરવામાં પણ જરા વધારે તાકાત જોઈએ કે આખા થવું ચોપડે જ્ઞાનમાં સમજી દઈએ કે ઘણા શાસ્ત્ર વાંચીને નોકરી વાંચીને તે સાંભળીને જ્ઞાની જેવું પાસે આમ આત્મા આવો છે, ફલાણું આમ સેવા કરવા જેવું છે, આમ શું કરવા જેવું ફલાણો અનેક વાત સાંભળી લે છે. પણ શ્રદ્ધા ફેરવવી એ બીજી વાત. એટલે સાંભળે, વિચાર કરે, વિચારને હા પાડે તો પણ શ્રદ્ધા બદલી જાય છે એ ફેલાય છે. બધું પોતાનો બીજો ઉંદરો મિત્ર પોતાને પ્રથમમાં પ્રથમ સુધાર્યો થાય, નવું છે, અતિક્રાંત છે, અનુભવમાં આવે એ વખતે ત્યાં સુધી એની શ્રદ્ધા બદલાને ભજવી દે. હું જયારે દાવો કરે એવી જ લાગે કે હું સમય દ્રષ્ટિ છું, એને કે તમને ક્યારે નિર્વિકલ સુધી કેવો છે નિર્વિકલ્પ ઉપયોગમાં પલટાય છે. સમાધિ સ્વીકારવું પહેલું ગુણ સ્થાન છે, સમય શ્રદ્ધા થાય ત્યારે ચોથું ગુણ સ્થાન થાય છે, અને ચોથું ગુણ સ્થાન નિર્વિકલ્પ ઉપયોગમાં થાય. નિર્વિકલ્પ ઉપયોગ થયો છે, જે હા થયો છે તો પછી એના પ્રશ્નો બીજા છે કે કેવી રીતે થાય, કે આગળ શું પાછળ શું એ વખતે થયું, વેદન શું, અનુભવ શું, કાળ કેટલોનું ક્ષેત્ર શું, એ બધા અનેક પ્રશ્નો. સાક્ષાત્કાર છે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન માં શ્રદ્ધાત્મા નો અનુભવ છે પરમાત્મા નો. એક વર્ષ સાથે શ્રદ્ધા કરે છે સમય દર્શન શ્રદ્ધા પ્રગટ કરીને એ નૌકામાં જે બેસી ગયો, શ્રદ્ધાની નૌકામાં બેસી ગયો કે હું આવો જ છું, કે નિર્વિકલ્પ જ્ઞાનમાં જીવો અનુભવમાં આવ્યો એવી જ પ્રતિક્રિય થઈ ગઈ ત્યાં આવો જ છું, પ્રતિક્રિય થઈ ત્યાં નિર્વિકલ્પ જ્ઞાનમાં નિર્વિકલ્પ પ્રતિક્રિય, તો ઊંધી પ્રતિક્રિય નિર્વિકલ્પ છે, પોતે જ નિર્વિકલ્પ છે. કારણ કે વિકલ્પ જ્ઞાનમાં પડે, બધામાં વિકલ્પ પડતો નથી. એ નૌકામાં જે બેસી ગયો, એટલે શુદ્ધ શ્રદ્ધાંતમાં જે આવી ગયો, સંસાર કરી ગયો, એટલા માટે શ્રીજીએ સમય દર્શન ને વાત આપી. સમય દર્શન ને કઈ વાણી નથી, પણ એમને ભાષા અલંકાર કર્યો, સમય દર્શન ને વાત આપી કે વેગી એક વાર જે તે મને અંગીકાર કર્યો કે સાચી શ્રદ્ધા મેં બોલે છે, એક વાર જે તે મને સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરી, જે તને સંસારમાં નહીં લખવા લાગે, તને પકડીને ઘસડીને ખેંચીને તને મુખમાં લઈ એમાં તારી ચાલશે, પછી મારું ચાલશે. તને શ્રદ્ધાનું જ બળ ચાલે છે, સંસારમાં રખડે છે એ ઊંધી શ્રદ્ધાના બળે મુખમાં જાય છે, શ્રદ્ધાના બળે અને મુખમાં સાદી અનંત કાળ રહે છે. શ્રદ્ધાનું બળ છે
પરમ કૃપાલ.